నిత్యం జాయంతి యోగిన కమల మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం సుఖమోని మంగళం కుల్కొండారి ఉజేంద్రమో సుమంగళం నమః సుమహిస్తాయ స్వానుభూత్యా చకాస్తే స్వాయ భవాయ సుభవా.
समयसार भगवान कुनकुंदाचार्य रचित, समयसार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति स्वाध्याय चाले छे। एमा जीव अजीव अधिकार में अपने 49मी गाथा करी रह्या छे। 49मी गाथा नी अंदर अव्यक्तना बोल चाले छे। ए अव्यक्तना बोल में अपने चार बोल कर्या छे। पहला सहज चार बोल नु पुनरावर्तन करिए अने पछी आगळना बोल लईए। अव्यक्तना चार बोल आपणे कर्या छे, पांचमो अने छठ्ठो बोल थी बाकी छे। तो अव्यक्तनो पहेलो बोल एमां कहे छे के छ द्रव्य थी भगवान आत्मा भिन्न छे। तीर्थंकर भगवान केवळी भगवानना ज्ञानमां छ द्रव्य आव्या, ए छ द्रव्य थी पण આ આત્મા જુદો છે। અને પછી આગળ વધીને એમ કહ્યું કે એ છ દ્રવ્યને જાણનારી જ્ઞાનની પર્યાય એનાથી પણ ભગવાન આત્મા જુદો છે, માટે અવ્યક્ત છે। શુલભ ધર્મદાસજીએ તો એટલે સુધી વાત કરી દીધી કે એ છ દ્રવ્યથી જુદો ભગવાન આત્મા એ સાતમું દ્રવ્ય છે। શુદ્ધ દ્રવ્ય વસ્તુને સપ્તમ દ્રવ્ય એમણે તો કહી દીધું। અને જયસેન આચાર્ય ભગવાનની ટીકાની અંદર એ વાત આવી કે વિકલ્પના વિષયથી પણ વસ્તુ સૂક્ષ્મ અવ્યક્ત છે, એટલે વસ્તુ એટલે આત્મા એ વિકલ્પથી પણ જુદો છે। એટલે હું શુદ્ધ છું, ત્રિકાળ છું, નાયક છું એવો વિકલ્પ પણ જેમાં નથી, એવો વિકલ્પ પણ જેમાં નથી એવો ભગવાન આત્મા શુદ્ધ છે, માટે તે અવ્યક્ત છે। એ ધ્રુવને જાણનારી, નાયકને જાણનારી જ્ઞાનની જે પર્યાય છે તે વ્યક્ત છે, અને એનાથી જુદો આત્મા અવ્યક્ત છે, જે નિર્વિકલ્પ ધ્યાનનો વિષય છે, એ પહેલા બોલમાં વાત આવી। એટલે મૂળ બોલની અંદર જે વાત હતી એમાં માત્ર એક જ લીટી હતી, પણ અહીંયા આખું વિસ્તાર કરીને જે સમજાવવામાં આવ્યું એમાં આ બધું આવ્યું। મૂળ બોલની અંદર વાત તો માત્ર એક લીટીમાં એટલી જ વાત હતી કે છ દ્રવ્ય સ્વરૂપ લોક જે જ્ઞેય છે અને વ્યક્ત છે, તેનાથી જીવ અન્ય છે, માટે અવ્યક્ત છે। બીજા બોલની અંદર વાત એમ છે કે કષાયોનો સમૂહ જે ભાવક ભાવ વ્યક્ત છે, તેનાથી જીવ અન્ય છે, જુદો છે, માટે અવ્યક્ત છે। આપણે ભાવક ભાવ વિશે ઘણો વિસ્તાર કરી ચૂક્યા છીએ। ભાવક ભાવ એટલે કર્મના ઉદયના નિમિત્તે, કર્મના ઉદયના નિમિત્તે જે સંયોગો થાય છે એની સાથે જીવને જોડાવાનું થતા જે વિકારી ભાવ થાય છે એ ભાવને આપણે ભાવક ભાવ કહીએ છીએ। હવે અજ્ઞાન અવસ્થાની અંદર જીવને એ ભાવ થાય છે, અજ્ઞાન અવસ્થામાં જીવને કર્મના નિમિત્તના કારણે એટલે કર્મનો ઉદય આવે છે, એને એની સાથે જોડાવાથી જે ભાવ થાય છે એ વિભાવ ભાવ છે, વિકારી ભાવ છે, અને એ ભાવક ભાવ છે। એ વખતે જીવ ભાવ્ય થઈ અને એ ભાવક એવા કર્મના નિમિત્ત સાથે જોડાય છે, આ વાત આપણે અગાઉ ગાથામાં કરી ચૂક્યા છીએ। એટલે એવા ભાવક ભાવની અહીંયા વાત લેતા બીજા બોલમાં એમ કહ્યું કે કષાયોનો સમૂહ, રાગ દ્વેષ ક્રોધ માન માયા લોભ એ કષાયો એનો સમૂહ, એટલે જે બધા ભાવ છે એ ભાવક ભાવ છે, એ આત્માના ભાવ નથી, એ આત્માથી જુદા એ ભાવક ભાવ છે। જ્યારે આત્માને સ્વભાવ દ્રષ્ટિ થાય ત્યારે એમાંના કોઈ ભાવ એને હોતા નથી, એના મૂળ સ્વરૂપમાં એ ભાવ નથી, એટલે એ ભાવક ભાવ છે એ કર્મના છે એમ નિશ્ચયથી કહેવામાં આવે છે। જ્યારે વ્યવહારથી એને એમ કહેવામાં આવે કે અજ્ઞાન અવસ્થામાં એ જીવના શિકારી ભાવ છે, એટલે એ વખતની જીવની એવી યોગ્યતા છે માટે એવા ભાવ એને થાય છે. અને એ ક્ષણિક યોગ્યતા છે, ક્ષણિક પર્યાય છે, એટલે એવા ભાવક ભાવને અહીંયા પણ એ કર્મના કયા, કર્મજનિત કયા છે એટલે આત્માના નથી. અને એવા ભાવક ભાવ ગમે તે પ્રકારે હોય, શુભ ભાવ હોય, અશુભ ભાવ હોય, પૂજા દાન વ્રત તપનો શુભ ભાવ હોય કે હિંસા ચોરી મૈથુનનો અશુભ ભાવ હોય, એ કોઈ પણ ભાવ હોય પણ એ ભાવક ભાવ છે, એ આત્માના મૂળ સ્વરૂપમાં નથી. અને એને વિકારી ભાવને એ ભાવ જે છે એને વ્યક્ત કહેવામાં આવ્યા. એટલે કષાયોનો સમૂહ જે ભાવક ભાવ છે, એ ભાવક ભાવ છે તે વ્યક્ત છે, તેનાથી જીવ એટલે આત્મા અન્ય છે, એટલે અવ્યક્ત છે, જુદો છે, એ અહીંયા બીજા બોલમાં વાત કરવામાં આવી. એટલે કષાયોથી જુદો ભગવાન આત્મા અવ્યક્ત કહી અને દ્રષ્ટિનો વિષય એમાં દર્શાવી દીધો. દ્રષ્ટિનો વિષય શુદ્ધ વિકાર જે શુદ્ધ નયનો વિષય છે એ અવ્યક્ત છે, અને એને જાણનારી પર્યાય છે તે વ્યક્ત છે. એટલે અજ્ઞાન અવસ્થામાં જે ભાવક ભાવ વિકારી ભાવ છે એને જાણનારી જે પર્યાય છે તે પણ વ્યક્ત છે, અને એ જયારે સ્વરૂપને જાણનારી થાય છે, સ્વરૂપ તરફ ઢળે છે, ધ્રુવને જાણનારી થાય છે ત્યારે પણ એ વ્યક્ત છે. તે વખતે પણ એ ધ્રુવને જાણે છે ત્યારે પણ એ ધ્રુવ છે તે અવ્યક્ત છે, અને એને જાણનારી પર્યાય છે તે વ્યક્ત છે. એટલે જ્ઞાયક વસ્તુ ભગવાન આત્મા એ અવ્યક્ત છે, એ પર્યાયથી જુદો છે, અને આ જે ભાવ છે તે બધા ક્ષણિક છે, એ પર્યાયમાં છે, એ જીવના મૂળ સ્વરૂપમાં નથી. એ વાત આપણે બીજા બોલમાં ઘણા વિસ્તારથી સમજ્યા છીએ. થોડીક વધારે સૂક્ષ્મતાથી ગુરુદેવે જે વાત લીધી એને પણ આપણે એમાં લીધી, એમાં એ વાત લીધી એમણે કે ખરેખર તો રાગ જે છે, રાગ પોતે જ કરતા થઈ, રાગ પોતે જ કરતા થઈ અને પરિણમે છે, અને એ પોતે જ એનું કર્મ છે. આત્માનો એ રાગ નથી, એટલે આત્મા એ રાગનો કરતા નથી. શુદ્ધ નિશ્ચય નહીં, ભગવાન આત્માનું એવું જ સ્વરૂપ છે કે એને કોઈ રાગ નથી, દ્વેષ નથી. એ ત્રિકાળ નાયક શુદ્ધ એક ચૈતન્ય છે, અનંત ગુણોનો પિંડ ભગવાન આત્મા છે. એને આમાંની કોઈ પર્યાય નથી, આમાંના કોઈ ભાવ નથી, એના મૂળ સ્વરૂપમાં એ વસ્તુ છે જ નહીં. એ ભાવક ભાવ એટલે રાગના ભાવ, દ્વેષના ભાવ, જે કોઈ ભાવ વિકારી ભાવ છે એ બધા ભાવ જે છે તે ભાવકના છે, એટલે ત્યાં એનો કરતા આત્મા નિશ્ચયથી નથી, એમ એને જુદું પાડ્યું અને એમ એનાથી ભેદ જ્ઞાન કરાવ્યું. એટલે રાગથી જુદો ભગવાન આત્મા છે એ વાતનું અહીંયા ભેદ જ્ઞાન કરાવી અને આત્મામાં લઈ જાય છે. જો સોગાનીજીને જયારે સમ્યક દર્શન થયું ત્યારે માત્ર એક જ વાતનું મનન મંથન ચિંતન કરતા એમને થયું. ગુરુદેવ જયારે એમ કહ્યું સભામાં કે ભગવાન આત્મા રાગથી જુદો છે, તો આ વાત એમને સ્પર્શી ગઈ અને એ પછી બેસી ગયા સમિતિની રૂમમાં. આખી રાત એના ઉપર મનન મંથન ચિંતન ચાલ્યું અને સવારે એ સમ્યક દર્શન લઈને ઉભા થયા. રાગથી જુદો ભગવાન આત્મા એના ઉપર મનન મંથન ચિંતન કરતા કલાકોનો સમય વીતી ગયો, ક્યાંય ખબર પડી નહીં અને સમ્યક દર્શન થયું. એટલે ગુરુદેવની વાણીમાં ઠેર ઠેર એવી વાત આવે છે અને એવા ભાવ ભરેલા છે કે એક પણ ભાવને જો તમે સાચી રીતે સમજો અને પકડો તો એમાંથી ચિંતન ચાલુ થાય છે અને એ ચિંતન દ્વારા આત્મા સુધી પહોંચાય છે. આપણે આવો જ એક ભાવ પહેલા પણ વાત કરી હતી કે જ્ઞાયક ભાવની વાત કરી હતી, એમાં એના એનું જ્ઞેય શું છે, તો કે જ્ઞાયકને જ્ઞેય બનાવ એની વાત હતી. જ્ઞાયકને જ જ્ઞેય બનાવ, તારું જ્ઞેય બીજું કઈ હોય નહીં. આ પર જ્ઞેયો એ જ્ઞેય તારા જ્ઞેય નથી, એને તું જાણનારો નથી. ભલે તને વર્તમાન પર્યાયમાં જણાય છે ત્યારે પણ ખરેખર જોવા જઈએ તો તું માત્ર એને જાણનારો નહીં થતા તારા સ્વરૂપને જાણનારો થાય. એટલે જ્ઞાયકને જ્ઞેય બનાવ, હવે જ્ઞાયકને જ્ઞેય બનાવવાની વાત આવી એના ઉપરથી મનન મંથન ચિંતન ચાલુ થાય. એટલે બીજા બધા જ્ઞેયો છે એનાથી જુદા પણ હું, એનાથી ભેદ જ્ઞાન થાય અને માત્ર હું એક નાયક, મારું ત્રિકાળ જે સ્વરૂપ છે એનો જ જાણનારો છું, એ વાત ઉપર વધારે ને વધારે ચિંતન ચાલે અને એમ કરતા આત્મામાં જવાય. એમ અનેક પ્રકારે આત્મામાં જવાય છે. કોઈ પણ એક ભાવને પકડવાથી આત્મામાં જવાય છે. એવો જ આપણે એક પ્રિય ભાવ પણ લીધો કે જાણનારો જ જણાય છે. ભગવાન આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે, એ પરને જાણે છે, ત્યારે પણ એ ખરેખર તો પરમાં વ્યાપીને જાણતો નથી, પોતે પોતાના સ્વરૂપમાં રહીને જ જાણનારો છે. એના જ્ઞાનની પર્યાયમાં એ પરનું જ્ઞાન કરે છે એ વખતે જાણનારો પોતે છે, અને એ પર્યાય છે એ પરનું જ્ઞાન કરતી વખતે પણ, પરનું જ્ઞાન કરતી વખતે પણ એ જ્ઞાનની જ પર્યાય રહે છે. એટલે આત્મા તો જ્ઞાન ભાવે જ રહે છે. આ વાત પણ આપણે કરી અને એના ઉપરથી આપણે એક કારણ કાઢ્યું અને એમાં એ વાત આવી કે જાણનારો જણાય છે, એટલે પરનું જ્ઞાન કરે છે ત્યારે પણ તે વખતે એ પોતે જ જ્ઞાયક છે અને એ જ્ઞાન કરનારો એ પોતે જ છે. એટલે જ્ઞાન કરનારો જ એને ખ્યાલમાં આવે છે એમ કરી અને આત્મા પકડાય છે. એટલે આમ અનેક પ્રકારે આપણે ભગવાન આત્મા સુધી પહોંચીએ છીએ. વધારે વિસ્તાર અત્યારે આપણે નથી કરતા. આપણે ત્રીજા બોલ નું પુનરાવર્તન જરા કરીએ કે ત્રીજા બોલમાં જે વાત આવી એમાં શું વાત હતી. ત્રીજા બોલમાં એક જ લીટી કહેવામાં આવી કે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે, માટે આત્મા અવ્યક્ત છે. વાંચતા તો અઘરું પડે પણ સમજીએ ત્યારે ખ્યાલ આવે કે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ, ચૈતન્યની વ્યક્તતા કયા પ્રકારે થાય? ચૈતન્યની વ્યક્તતા પર્યાય દ્વારા થાય, પર્યાયમાં થાય. ચૈતન્ય ભગવાન આત્મા, એને દરેક સમયે કોઈ એક પર્યાય હોય છે અને અવિનાશી દ્રવ્ય છે એટલે એને અનંત પર્યાય છે. અનાદિનો છે, અવિનાશી છે એટલે એને અનંત પર્યાય છે. અને એ અનંત પર્યાયમાં વર્તમાનની એક પર્યાયને બાકી મૂકી દઈએ તો વર્તમાન પહેલાની એને અનંત પર્યાય જે થઈ એ ભૂતકાળની પર્યાય કહેવાય, અને વર્તમાનની આ એક પર્યાય પછી હવે થનારી અનંત આનંદ પર્યાય છે એ બધી ભવિષ્યકાળની પર્યાય છે. પણ એ ભૂતકાળની પર્યાય પણ જયારે થઈ ત્યારે થઈ, એ દરેક પર્યાય ક્ષણિક હતી અને પછી એ વિલીન થઈ ગઈ. અને ભવિષ્યકાળની પર્યાયો પણ એક પ્રવાહ રૂપે પડી છે જે એક પછી એક થવાની છે, એવું ક્રમબદ્ધનું સ્વરૂપ છે. તો એ પર્યાયો પણ એમાં અંતરલીન છે. એટલે ભૂતકાળ અને ભવિષ્યકાળ એની પર્યાયો, અનંતી પર્યાયો એ અંતરલીન છે. શેમાં અંતરલીન છે? એ ચૈતન્ય સામાન્યમાં, એ ભગવાન આત્મામાં, એ દ્રવ્યમાં એ બધી પર્યાયો અંતરલીન છે, એ પડેલી છે. એટલે કે એ વ્યક્ત નથી, એ પર્યાયો વ્યક્ત નથી. માત્ર વર્તમાનની એક જ પર્યાય છે તે વ્યક્ત છે. વર્તમાનની એક પર્યાય છે તે વ્યક્ત છે. એ સિવાય બીજી અનંત પર્યાયો છે તે ચૈતન્ય સામાન્યમાં એ વ્યક્તિઓ બધી નિમગ્ન છે, પડેલી છે, અંતરલીન છે, પણ એ વ્યક્ત નથી. માટે આત્મા અવ્યક્ત છે. હવે એમાં જરાક સમજવાનું છે કે આત્માની બધી પર્યાયો અંતરલીન છે એનો અર્થ એ થયો કે એ પર્યાયો દ્વારા આત્મા વ્યક્ત થતો નથી એટલે આત્મા અવ્યક્ત છે. અહીંયા એમ લીધું ને કે ચિત્ત સામાન્યમાં ચૈતન્યની સર્વ વ્યક્તિઓ નિમગ્ન છે, માટે આત્મા અવ્યક્ત છે. એટલે ચિત્ત સામાન્ય એટલે ભગવાન આત્મા, અને એની અંદર બધી વ્યક્તિઓ, એટલે બધી વ્યક્તિઓ એટલે બધી જ પર્યાયો જેના દ્વારા એ વ્યક્તતા પામે એ બધું અંતરલીન છે એટલે એ આત્મા અવ્યક્ત છે. એકમાત્ર વર્તમાન પર્યાય છે તે જ વ્યક્ત છે, અને એ વર્તમાન પર્યાય એક સમયની છે, બીજા સમયે તો એ પાછી વિલીન થઈ જાય છે. એટલે એવી એક સમયની વર્તમાન પર્યાય જે ધ્રુવને જાણનારી છે અને પરને પણ જાણનારી છે, એ પરને પણ જ્ઞેય કરી અને એનું જ્ઞાન કરે છે અને સ્વને પણ જાણનારી છે એટલે સ્વ પર પ્રકાશક પણ છે, એવી એ એક પર્યાય એ જ માત્ર વ્યક્ત છે. અને એ પર્યાયથી જુદો આપ ભગવાન આત્મા ધ્રુવ ત્રિકાળ નાયક परम पारिणामिक भाव जेनु लक्ष्य करता सम्यक दर्शन थाय छे। एटले अहींया पारिणामिक भाव रूप बधी पर्यायो पड़ी छे अथवा थई जाय छे, भूतकाळनी अंदर पड़ी छे अथवा भविष्यकाळनी जे छे पड़ी छे अने भूतकाळनी एमां समाई गई छे, मात्र एक पर्याय छे ए ज व्यक्त छे। એમાં થોડીક આપણે સૂક્ષ્મતાનો ફરી વિચાર કરીએ કે જેમ પાણીનું તરંગ છે એ પાણીના તરંગમાં, એટલે કે પાણી શાંત પાણીમાં એક કાંકરી નાખતા જે તરંગ થાય છે તે તરંગનો વિસ્તાર થતા 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 એ તરંગ પાણીમાં જ સમાઈ જાય છે, એટલે એ રીતે વ્યય થાય છે, એવી રીતે આ પર્યાય છે એ દ્રવ્ય રૂપ થઈ જાય છે। અને નિર્મળ પર્યાય પ્રગટ હોય ત્યારે તે, જયારે પર્યાય પ્રગટ હોય છે ત્યારે તે કેવી છે એની પણ વાત કરી છે। એ નિર્મળ પર્યાય જયારે પ્રગટ છે ત્યારે, એ વર્તમાન પર્યાય પ્રગટ છે ત્યારે કેવી છે, એ ક્ષયોપશમ ભાવે છે, ક્ષાયિક ભાવે છે અથવા તો ઉપશમ ભાવે છે, પણ એ અંદરમાં સમાઈ જાય એટલે, એ દ્રવ્યમાં સમાઈ જાય એટલે એને એમ કહેવાય કે પારિણામિક ભાવ રૂપ થઈ ગઈ। એટલે એવો ભગવાન આત્મા પરમ પારિણામિક છે, એ દ્રવ્ય છે, એ કોઈ ભાવ નથી, એ ભાવ નથી। એટલે પારિણામિક ભાવ રૂપે જયારે થઈ જાય છે ત્યારની વાત કરતા અહીંયા સ્પષ્ટતા કરી છે ગુરુદેવે કે એ અંદર દ્રવ્યમાં સમાઈ જાય ત્યારે પારિણામિક ભાવ રૂપ થઈ જાય છે, એટલે ઉદય ઉપશમ ક્ષયોપશમ કે ક્ષાયિક રૂપ રહેતી નથી। તો આ એ વ્યક્તતાની અપેક્ષાથી વાત કરવામાં આવી કે ચિત્ત સામાન્યની અંદર જેટલી વ્યક્તતાઓ છે એટલે સર્વ વ્યક્તિઓ છે તે નિમગ્ન છે અને આત્મા તો એનાથી જુદો અવ્યક્ત છે। આમ આત્માનું અવ્યક્ત પણ આપણને ત્રીજા બોલ દ્વારા જણાવ્યું, વધારે વિસ્તાર આપણે એનો નથી લેતા, આગળ પુનરાવર્તન કરીએ તો ચોથો બોલ લેવામાં આવ્યો। તો ચોથા બોલમાં એમ કહેવામાં આવ્યું કે ક્ષણિક વ્યક્તિ માત્ર, ક્ષણિક વ્યક્તિ માત્ર નથી માટે અવ્યક્ત છે। કોણ ક્ષણિક વ્યક્તિ માત્ર નથી? આત્મા। આત્મા એ ક્ષણિક વ્યક્તતા નથી, એટલે એ ક્ષણ પૂર્તિ એની વ્યક્તતા એવો આત્મા નથી, એ ત્રિકાળ છે, એટલે કે ત્રણેય કાળ રહેવા વાળું તત્વ છે, એ અવ્યક્ત છે। ક્ષણિક વ્યક્તિ કોની છે? ક્ષણિક વ્યક્તતા પર્યાયની છે, એટલે પર્યાય છે તે ક્ષણિક વ્યક્તિ છે। જયારે ભગવાન આત્મા છે તે ત્રિકાળ છે, તે અવ્યક્ત છે, એક સમયની પર્યાય જે વ્યક્ત છે પ્રગટ છે તે ક્ષણિક છે। જયારે આત્મા શુદ્ધ ચૈતન્ય સામાન્ય ત્રિકાળ છે, તેથી એ ક્ષણિક વ્યક્તિ માત્ર એટલે કે પર્યાય જેવડો જ આત્મા નથી, પર્યાય તો એ ક્ષણની છે, એટલે પર્યાય દ્વારા જે જણાય છે એવડો આત્મા નથી। ભગવાન આત્મા ત્રિકાળ છે, અવિનાશી છે, એ કઈ પર્યાય જેવડો નથી, ભલે પર્યાયમાં એનું જ્ઞાન થાય છે પણ એ પર્યાયમાં આવી જતો નથી કે પર્યાય જેવડો નથી, એ પર્યાયની સમીપમાં રહેલો ભગવાન આત્મા એ ત્રિકાળી છે, અવિનાશી છે, અનંત ગુણનો પિંડ છે અને ક્યારેય બદલાય નહીં એવું એ તત્વ છે। વર્તમાનમાં પણ એમ જ છે, સિદ્ધના આત્મામાં અને બીજા અન્ય આત્મામાં કોઈ ફેર નથી। જે ફેર છે તે પર્યાય પૂરતો છે, એટલે એ દરેક સમયની જે પર્યાય છે એ પર્યાયથી જુદો ભગવાન આત્મા છે, એ વ્યક્ત નથી, ભગવાન આત્મા અવ્યક્ત છે। તો અહીંયા એ ચોથા બોલની અંદર એ વાત આવી। હવે પાંચમા બોલની વાત આપણે લઈએ, આજે આગળ વધારે વિસ્તાર લઈએ તો પાંચમો બોલ આજે શરૂ કરીએ। પાંચમા બોલમાં અહીંયા કહે છે કે વ્યક્તપણું તથા અવ્યક્તપણું, જો બેની વાત સાથે લીધી છે, વ્યક્તપણું કોનું છે? પર્યાયનું વ્યક્તપણું છે અને અવ્યક્તપણું કોનું છે? આત્માનું અવ્યક્તપણું છે। એટલે વ્યક્તપણું તથા અવ્યક્તપણું બેડા મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવા છતાં પણ તે વ્યક્તપાને સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે। કોને એ બંને સાથે મિશ્રિત રૂપે ભાસે છે, પ્રતિભાસ કોને થાય છે? એને જીવને જ થાય છે, એને એને જ્ઞાનની પર્યાયમાં બંનેનો પ્રતિભાસ થાય છે। સ્વ પર પ્રકાશક શક્તિ આપણે લીધી એટલે સ્વને પ્રકાશનારો એટલે સ્વને જાણનારો પણ છે અને પરને જાણનારો પણ છે. પણ ભગવાન આત્મા પરને જાણવા જતો નથી, એ પર જણાય છે અને એ સ્વને જાણે છે. એવું સ્વ અને પરનું બંનેનું જ્ઞાન કરવા વાળી જે પર્યાય છે એની વાત અહીંયા પાંચમા બોલમાં કરવામાં આવી છે. વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે તેને પ્રતિભાસવા છતાં, એટલે આત્મા અને પર્યાય બંને એને મિશ્રિત રૂપે પ્રતિભાસે છે એમ એને જણાય છે. આત્મા અને પર્યાય એ બંને એને ભેગા દેખાય છે છતાં પણ તે એટલે આત્મા વ્યક્તપણાને સ્પર્શતો નથી, એટલે કે પર્યાયને સ્પર્શતો નથી, માટે અવ્યક્ત છે. ફરીથી વ્યક્તપણું પર્યાયનું છે અને અવ્યક્તપણું ભગવાન આત્માના સ્વરૂપનું છે. એવું પર્યાય અને આત્માનું ભેળાપણું મિશ્રરૂપ બે ભેગા એને જણાય છે એવું એને ભાસ થાય છે, એવું એને લાગે છે, એવું એને જણાય છે, છતાં પણ એ વ્યક્તપણાને એટલે જે વ્યક્ત એવી પર્યાયને આત્મા સ્પર્શતો નથી, પોતે એનાથી જુદો જ રહે છે. અહીંયા સ્પર્શતો નથી એનો અર્થ એ થાય છે કે એના રૂપ થતો નથી, પર્યાયમાં આવતો નથી, પર્યાયમાં વ્યાપતો નથી, પર્યાયથી જુદો એ ત્રિકાળ અવ્યક્ત જ રહે છે. જો સમ્યક જ્ઞાનનો વિષય, સમ્યક દર્શનનો વિષય ભગવાન આત્મા શુદ્ધ ત્રિકાળી છે, એની પ્રાપ્તિ એના તરફ લક્ષ કરતા થાય અને એનું લક્ષ્ય જયારે કરવું છે તો એવા આત્મા વિશે જાણવું પડે, એનો અભ્યાસ કરવો પડે અને એવું આત્માનું સ્વરૂપ દ્રઢતાપૂર્વક જાણ્યા પછીથી, એનો નિર્ણય થયા પછીથી એ સ્વરૂપનો સ્પર્શ કરવો એટલે સ્વનો અનુભવ કરવો, સ્વાનુભૂતિ કરવી. અને એ સ્વાનુભૂતિ કરવા માટે પહેલા એવું પાકો નિર્ણય થઈ જવો જોઈએ કે આત્માનું સ્વરૂપ કેવું છે. માત્ર એટલી વાત કરીએ કે આ આત્મા આ જગતના બધા પદાર્થોથી જુદો છે એટલાથી વાત નહીં બને, કે આ કોમ્પ્યુટરથી જુદો છે, કે આ બેડથી જુદો છે, કે આ બુકથી જુદો છે, એટલાથી વાત નહીં બને. પ્રભુ એ તો પરદ્રવ્યો રહ્યા, એનાથી તો ભગવાન આત્મા જુદો જ છે. એથી આગળ વધીને આ શરીર જેની સાથે આત્મા રહ્યો છે એનાથી પણ એ જુદો છે, એટલે સુધી પહોંચવાથી પણ વાત નહીં બને. શરીરથી તો એ જુદો છે, એવા અનંત શરીરો સાથે એ રહ્યો અને એક જ શરીરરૂપ થયો નહીં. શરીર એ પુદ્ગળ, એના કોઈ ગુણ આત્મામાં વ્યાપ્યા નહીં, એવો ભગવાન આત્મા શુદ્ધ નિર્મળ અનાદિનો છે અને એમ જ રહેશે અને એમ જ રહે છે, એટલે એનાથી તો જુદો છે જ, એ વાત તો નિર્ણય થયો. પણ એટલાથી વાત નહીં બને. જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે, જેને સ્વાનુભૂતિ કરવી છે, જેને પોતાના સ્વરૂપમાં જવું છે, એને હજી આગળ વિચારવું પડશે તો કે હું શુદ્ધ છું એવું સ્વરૂપ એને જાણવું પડશે. કેવું છે એ શુદ્ધ સ્વરૂપ? તો કે આ વિકલ્પો જે થાય છે, આ પર્યાય છે, વર્તમાન પર્યાય, મનુષ્યની પર્યાય હોય કે દેવની પર્યાય હોય, મનુષ્યની પર્યાય હોય એમાં પછી આ પુરુષની પર્યાય કે સ્ત્રીની પર્યાય, એ બધી પર્યાયોથી પણ જુદો ભગવાન આત્મા છે, એ પર્યાયો પણ આત્માની નથી. વિકલ્પો છે, શુભાશુભ ભાવ છે, ભક્તિનો ભાવ છે, પૂજાનો ભાવ છે, વિનયનો ભાવ છે, એનાથી પણ ભગવાન આત્મા જુદો છે, એ વિકલ્પ થી પણ જુદો છે. અને હું શુદ્ધ છું એનો અભ્યાસ કર્યા પછીથી બધાથી જુદો એવો એ ભગવાન આત્મા છે એનો જયારે નિર્ણય કરવા જાય છે તો ત્યારે એને જે વિકલ્પ રહે છે એ વિકલ્પ પણ એ નથી, એ વાત લેવાની છે. અહીંયા આગળ એ વાત આવે છે. પર્યાયથી પણ પોતે જુદો છે, એક સમયની પર્યાયથી જુદો છે, એ વાત આપણે ચોથા બોલમાં કરી. એટલે એ પર્યાયથી પણ જુદો છે અને વિકલ્પથી પણ જુદો છે. અને પછી વિકલ્પમાં તો એટલે સુધી વાત આવે છે કે જયારે એ અંદરમાં જવાનો પુરુષાર્થ કરે છે ત્યારે પોતે શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, એનું રટણ કરતા કરતા, એનો વિચાર કરતા કરતા એ જયારે અંતરમાં જાય છે ત્યારે એ વિકલ્પ જે રહ્યો છે એ પણ એ નથી, એ વિકલ્પ પણ નથી, શુદ્ધનો વિકલ્પ પણ એ નહીં. અને એમ એને અંદરમાં જવાનું છે એટલે ઘણો પુરુષાર્થ છે, જેમ છે તેમ તત્વની સમજ વગર કોઈ પોતે પોતાના સ્વરૂપમાં જઈ શકતો નથી. ભગવાન ભગવાન કર્યા કરવાથી, ગીતો ગાવાથી અંદરમાં જવાતું નથી, અને જે પામ્યા છે તે બધા પોતે પોતાના સ્વરૂપમાં જઈને પામ્યા છે. તીર્થંકર ભગવાન પોતે પોતાના સ્વરૂપમાં રહ્યા છે, બહારમાં નથી રહ્યા. કેવળી ભગવાન જેટલા કેવળી થયા એ બધાએ કેવળ નામ પ્રાપ્ત કર્યું છે, એ બધા પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર થયા છે, કોઈ બહારમાં સ્થિર થયા નથી. કોઈ પરના લક્ષે એ કેવળ જ્ઞાન પ્રગટ થતું નથી. એ દયાદાન વ્રત તપના વિકલ્પોમાં રહેવાથી કે લગ્ન દિગંબર મુનિની સભાનતાના શુભ ભાવના વિકલ્પમાં રહેવાથી પણ એ અંદરમાં સ્થિરતા થતી નથી. એટલે હજી તો એને સમ્યક દર્શન જ નથી, તો પછી સ્થિરતાની તો ક્યાં વાત રહી. તો જેને સમ્યક દર્શન પ્રગટ કરવું છે, પોતે પોતાના સ્વરૂપને સ્પર્શવું છે, એને આ બધું સમજવું પડશે. એટલે અહીંયા ભેદ જ્ઞાન કરાવવા માટે આ વાત લેવામાં આવી છે. આપણે અગાઉ 39, 40, 41, 42 ગાથા, એ બધી ગાથાઓ, પહેલી 5 જીવ અજીવ અધિકારની ગાથાઓમાં પણ આપણે એ જોયું કે આત્માને અધ્યવસાન અનેક પ્રકારના અધ્યવસાન તરીકે જોવામાં આવે છે, અને પછી એ રીતે નથી એની બધી સ્પષ્ટતાઓ આપણે કરી 44ની ગાથામાં વગેરે, 45ની ગાથામાં. પછી વ્યવહારની પણ ત્યાં વાત આવી કે એ વ્યવહારનું કઈ રીતે સ્વરૂપ છે બધું. હવે અહીંયા જે ભેદ જ્ઞાન કરાવે છે એ જુદા પ્રકારે ભેદ જ્ઞાન કરાવ્યું. આપણે 49ની ગાથામાં શરૂઆતમાં આપણે પૂજગળની વાત લઈ અને પૂજગળના ગુણોથી ભગવાન આત્મા કઈ રીતે જુદો છે એ આપણે જોયું. શબ્દની પણ વાત કરી, એનાથી એટલે પૂજગળની પર્યાયથી જુદો છે એની પણ વાત આપણે કરી. અને હવે અહીંયા જે વાત કરે છે એ અવ્યક્તની વાત કરવામાં આવી. એ પહેલા આપણે એક બીજી પણ વાત આપણે 4 બોલની અંદર લીધી હતી, જેમાં આપણે અનિર્દિષ્ટ સંસ્થાનની વાત લીધી હતી, એવા આકારોથી પણ જુદો છે. પણ અહીંયા તો વધુ સૂક્ષ્મતા કરતા આત્માને પર્યાયથી જુદો વર્ણવી, અને હવે એ પોતે પોતાના સ્વરૂપમાં જાય છે ત્યારનો જે વિકલ્પ છે એનાથી પણ એ જુદો છે એ વાત સુધી આપણને અહીંયા લઈ જાય છે. એટલે આ 5મો બોલ છે એમાં જે વાત કરી છે એને થોડીક વધારે સૂક્ષ્મતાથી સમજવાની છે કે વ્યક્તપણું તથા અવ્યક્તપણું ભેળા મિશ્રિત રૂપે તેને દેખાય છે, છતાં પણ એ વ્યક્તપણું જેનું છે તેવી પર્યાય એને આત્મા સ્પર્શતો નથી. એક તરફ એમ કહીએ કે આત્માને એટલે દ્રવ્યને પર્યાય હોય જ, પર્યાય વિનાનું દ્રવ્ય હોય નહીં, અને બીજી તરફ અહીંયા એમ કહીએ કે એને સ્પર્શતો નથી, તો એની અપેક્ષા સમજવાની છે. અહીંયા કઈ અપેક્ષા એ વાત ચાલે છે? અહીંયા આત્માના સ્વરૂપની અપેક્ષા એ વાત ચાલે છે, એના વ્યક્તપણા ને અવ્યક્તપણાની અપેક્ષા એ વાત ચાલે છે. એટલે અહીંયા જે દ્રષ્ટિનો વિષય એવો છે એ જણાવવો છે. એ દ્રષ્ટિનો વિષય આત્મા અને એની પર્યાય એવો મિશ્રિત વિષય નથી. એવા વિષય તરફ દ્રષ્ટિ કરતા આત્મજ્ઞાન થશે નહીં, સ્વરૂપમાં જવાશે નહીં. પર્યાયનું લક્ષ્ય છોડવું છે. પર્યાયનું લક્ષ્ય છોડાવવા માટે આચાર્ય ભગવાન કૃપા કરી અને આ જણાવે છે. અમૃતચંદ્રાચાર્ય ભગવાને ઘણી કૃપા કરી છે અને આ ગાથાઓના અર્થ, કુમકુંદાચાર્ય ભગવાનને જે ગાથાઓ લખી એના અર્થ આપણને ખૂબ સ્પષ્ટ કરીને સમજાવ્યા છે. એટલે એ પર્યાયનું લક્ષ્ય છોડાવવા માટે કહ્યું છે. અને નિર્મળ પર્યાય, શુદ્ધ પર્યાય એ પણ લક્ષ્ય છોડવું છે એ વાત અહીંયા લેવાની છે. શુદ્ધ પર્યાય, નિર્મળ પર્યાય છે એનું પણ લક્ષ્ય છોડવાની વાત અહીંયા તો લેવી છે. એટલા માટે એમ કહે છે કે ભાઈ તું બંનેને જાણે છે ત્યારે પણ એને તું જાણવા વાળો થયો છે, અને તને મનમાં એમ છે કે વ્યક્ત એટલે પર્યાય જે છે એ અને આ આત્મા એ બંને સાથે રહેલા છે, તો પણ એ આત્મા એનાથી જુદો ભિન્ન છે, ધ્રુવ છે, એ પર્યાયમાં આવતો નથી, પર્યાયમાં વ્યાપતો નથી ને એનાથી ભિન્ન છે, એને સ્પર્શતો પણ નથી, એવો અવ્યક્ત છે. એક સમયની જે પર્યાય છે એમાં પર્યાય અને દ્રવ્ય બંને સાથે પ્રતિભાસે છે, બંને સાથે જણાય છે, છતાં એ ભગવાન આત્મા દ્રવ્ય સ્વભાવ કે પર્યાયને સ્પર્શતો નથી, અડતો નથી, એનામાં વ્યાપતો નથી, એમાં જતો નથી, એનાથી ભિન્ન રહે છે. જો આવું કહેવાનું કારણ શું, થોડું સમજવાનું છે. અહીંયા બહુ શાંતિથી વિચાર કરીએ તો બધું સમજાય એવું છે પ્રભુ, આમાં ક્યાંય કઈ ન સમજાય એવું નથી. તત્વજ્ઞાનનો વિષય છે, અઘરો અઘરો કરશો તો બધું અઘરું જ છે. તમને શેર બજાર નો ધંધો કરવો હોય તો આવડે, એમાં ગણતરી મૂકવી હોય તો આવડે, વાણિયાને ચક્રવૃદ્ધિ વ્યાજ ગણવું હોય તો આવડે, એમાં એને અઘરું ના લાગે. એટલે અહીંયા અઘરું પડી જાય. જેટલું પોતાની જે શક્તિ છે એ બધી સંપૂર્ણ શક્તિ લગાવીને પોતે પોતાના સ્વરૂપમાં જવાનું છે ત્યારે પછી અઘરું શું? આત્માને વળી અઘરી વાત હોય? સર્વજ્ઞ સ્વભાવી આત્મા છે, એ તો પ્રમાદ છે એટલે અઘરું લાગે છે. કઈ અઘરું નથી પ્રભુ, જે તારું સ્વરૂપ હોય એ તને વળી ક્યાંથી અઘરું લાગે? પોતાની વસ્તુને પોતે જાણે એમાં અઘરું શું? જે છે એને જાણવું છે. અને તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં એ વાત આવી છે ને કે તું સર્વજ્ઞ સ્વભાવી ભગવાન આત્મા સિદ્ધ સમાન છો, તો પછી તને શું અઘરું લાગવાનું છે? શાંત ચિત્તે વિચાર કર. ક્યારે પહેલા પૂર્વે સાંભળ્યું નથી, હમણાં ક્યારે વિચાર કર્યો નથી, કદાચ પહેલા પૂર્વે સાંભળ્યું છે તો કાને ધર્યું નથી, કાને ધર્યું છે તો એના ઉપર મનન મંથન ચિંતન થયું નથી, માટે નવું લાગે છે. પણ એવું નથી, શાંતિથી વિચાર કરવા જેવું છે. અહીંયા કહે છે, બહુ સરસ વાત મૂકી છે કે એક સમયની પર્યાયમાં પર્યાય અને દ્રવ્ય બંને સાથે પ્રતિભાસે છે, છતાં ભગવાન દ્રવ્ય સ્વભાવ પર્યાયને અડતો નથી, સ્પર્શતો પણ નથી. એવું શા માટે કહ્યું? આપણે એ વાત કરતા હતા, એવું શા માટે કહ્યું? કેમ કે જ્યારે નિર્મળ પર્યાય શુદ્ધ પર્યાય થાય, સમ્યક દર્શનની પર્યાય નિર્મળ શુદ્ધ પર્યાય થઈ છે, તો એ પર્યાય છે એ પર્યાયનું લક્ષ કરતા પણ ફરીથી નવી પર્યાય શુદ્ધ નિર્મળ પર્યાય થતી નથી. સિદ્ધની પર્યાય છે તો સિદ્ધની પર્યાય ઉપર લક્ષ કરતા કઈ સિદ્ધની પર્યાય થતી નથી. સિદ્ધ ભગવાન જે થયા છે, તીર્થંકર ભગવાન થયા છે, એમને પણ જયારે નિર્મળ શુદ્ધ પર્યાય થાય છે તો એ પણ એક પર્યાયનું લક્ષ કરતા નથી થતી. દ્રવ્યનું લક્ષ કરતા પર્યાય શુદ્ધ નિર્મળ પર્યાય થાય છે. એટલે પર્યાયનું લક્ષ છોડાવવું છે અને પર્યાય સમજાવવી છે. એટલા માટે અહીંયા એમ કહ્યું કે એનાથી જુદો છે ભગવાન આત્મા. તું પર્યાયને અને દ્રવ્યને સાથે, શુદ્ધ પર્યાય નિર્મળ પર્યાય છે એ સિદ્ધની પર્યાય છે, એટલે સિદ્ધ સમાન ભગવાન આત્મા છે એવું પણ નહીં. અહીંયા તો એમ કેવું છે, એટલે તું પર્યાયનું લક્ષ છોડીને માત્ર અને માત્ર ધ્રુવ દ્રવ્ય એનું જ લક્ષ કર. એનું લક્ષ કરવું છે એટલે બતાવવું છે કે એનાથી જુદો ભગવાન આત્મા છે, પર્યાયથી જુદો છે, એ દર્શાવવા માટે આ વાત કહેવામાં આવી છે. વ્યક્ત એટલે પ્રગટ જ્ઞાનની પર્યાય અને અવ્યક્ત એટલે ત્રિકાળી ધ્રુવ નાયક ભગવાન આત્મા, એ બંનેનું ભેગું એક સાથે મિશ્રપણે એકી સાથે પર્યાયમાં જ્ઞાન થાય છે. પણ ભલે જ્ઞાન થાય, એ જ્ઞાન કરનારી પણ પર્યાય જ છે, એ પર્યાયમાં એને એ વ્યક્ત પર્યાયનું પણ જ્ઞાન થાય અને અવ્યક્ત એવા ત્રિકાળી ધ્રુવ નાયક ભગવાન આત્માનું પણ જ્ઞાન થાય. પણ નાયક દ્રવ્ય એ જ્ઞાનની પર્યાયને સ્પર્શતું નથી, છતાં પણ એ દ્રવ્ય છે તે પર્યાયને સ્પર્શતું નથી. એટલે કે દ્રવ્ય પર્યાયમાં વ્યાપતું નથી, દ્રવ્ય પર્યાયમાં વ્યાપતું નથી. દ્રવ્ય પર્યાયમાં વ્યાપે તો શું થાય? પર્યાય તો નાશવંત છે, ક્ષણિક છે. તો પછી પેલું શાશ્વત દ્રવ્ય જે છે પર્યાયમાં વ્યાપ્યું હોય તો એ પણ ક્ષણિક થઈ જાય, એનો પણ નાશ થાય, પણ આવું તો બનતું નથી. એટલે પર્યાયથી ભગવાન આત્માને જુદો પાડનારી આ વાત અહીંયા કરવામાં આવી છે. પાંચમો બોલ બહુ મહત્વનો છે. ચોથા બોલને પહેલા સમજાયો અને એના પછી આ પાંચમો બોલ એ જ ક્રમમાં જ લીધો છે એટલે વધારે સારી રીતે એની સ્પષ્ટતા જાય છે. અવ્યક્તના જેમાં જ્ઞાન શ્રદ્ધા અહીંયા આગળ વાત કરે છે કે આ અવ્યક્ત પર્યાયની અંદર આ અવ્યક્ત જે છે એ પર્યાયમાં અવ્યક્તના જ્ઞાન શ્રદ્ધાને આવ્યા, છતાં તે અવ્યક્તના જેમાં જ્ઞાન શ્રદ્ધાને આવ્યા તે પર્યાય તે સ્પર્શતો નથી. અવ્યક્ત ભગવાન આત્મા વ્યક્તમાં આવતો નથી, વ્યાપતો નથી. એટલે કે પર્યાય પર્યાય રૂપે રહે છે અને દ્રવ્ય દ્રવ્ય રૂપે રહે છે. પર્યાય છે તે પર્યાય રૂપે જ રહે છે અને દ્રવ્ય છે તે દ્રવ્ય રૂપે છે. એટલે અહીંયા એમ કહ્યું કે આ સૂક્ષ્મ વાત છે. સૂક્ષ્મ વાતનો અર્થ એ છે કે ઉપયોગને સૂક્ષ્મ કરીને એને સમજી શકાય. જ્ઞાન દર્શનના ઉપયોગ શું ન સમજે, શું ન જાણે, બધાને જાણે, પણ એ વખતે એને એટલી એકાગ્રતા કરી અને વિષયને સમજવો પડે. અનંત કેવળ જ્ઞાનની પર્યાય છે. કેવળ જ્ઞાનની પર્યાય એક પછી એક પછી એક પછી થાય છે. કેવળ જ્ઞાન થાય ત્યાર પછીથી જે પર્યાય થઈ છે એવી જ થાય છે, પણ છતાં એ એક સમયની હોય છે. એટલે એવી અનંત પર્યાય છે. એટલે અનંત જે કેવળ જ્ઞાનની પર્યાયો છે એ બધી પર્યાયો છે તો કોની? એ જ્ઞાન ગુણની છે. એટલે શક્તિ રૂપે જે જ્ઞાન ગુણ પડ્યો છે એની છે. એ જ રીતે શ્રદ્ધા ગુણની વાત લઈએ તો શ્રદ્ધા ગુણની પણ અનંત પર્યાયો એક શ્રદ્ધા ગુણમાં પડી છે. નિર્મળ ચારિત્રની અનંત પર્યાયો એક ચારિત્ર ગુણમાં પડી છે. અને અતિન્દ્રિય આનંદ, જો ઇન્દ્રિય દ્વારા થતા આનંદની અહીંયા વાત નથી, અતિન્દ્રિયપણે થતો આનંદ એટલે ભગવાન આત્મામાંથી અંદરમાંથી જે આવતો આનંદ, સુખ નો અનુભવ, એની અનંત પર્યાયો પણ આનંદ ગુણમાં પડી છે. એ રીતે જોવા જઈએ તો દરેક ગુણ, પ્રત્યેક ગુણની અનંત પર્યાયો તે ગુણની અંદર શક્તિ રૂપે પડી છે. અને એવા જે ગુણ અને એ ગુણોને ધરનારો આ ભગવાન આત્મા દ્રવ્ય, ત્રિકાળી દ્રવ્ય, એ ગુણો અને એ ગુણને ધારણ કરનાર આ ત્રણેય કાળ રહેવા વાળું દ્રવ્ય, એ દ્રવ્યને અહીંયા અવ્યક્ત કર્યું છે. પર્યાયની વાત જુદી પાડવી છે. હવે આપણે પર્યાયને જુદી પાડી હવે અહીંયા દ્રવ્યને સમજવાનું છે. કેમ કે દ્રષ્ટિ ક્યાં કરવાની છે? દ્રષ્ટિ કરવી એટલે શું? દ્રષ્ટિ કરવી એટલે જ્ઞાન દર્શનના ઉપયોગને ત્યાં લઈ જવો છે. ધ્રુવ જે બદલાતું નથી એવું આ દ્રવ્ય બદલાય છે. શું બદલાવ ક્યાં આવે છે? પર્યાયમાં. અહીંયા તો આ ત્રણેય કાળ એક સરખું રહે છે એવું આ ધ્રુવ, બદલાતું નથી એવું ધ્રુવ, એવું ધ્રુવ દ્રવ્ય જે છે તે અવ્યક્ત છે અને એ દ્રષ્ટિનો વિષય છે. એના તરફ દ્રષ્ટિ કરતા, એના તરફ ગળતા શુદ્ધ નિર્મળ પર્યાય પ્રગટ થાય છે અને એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનની પર્યાય છે. અને એ દ્રવ્યને જાણનારી જે વર્તમાન પર્યાય પ્રગટ છે એને વ્યક્ત કહી છે. અને અગાઉ વાત કરી એ પ્રમાણે કે ભૂતકાળની અને ભવિષ્યકાળની બધી પર્યાયો એમાં નિમગ્ન છે. વસ્તુ ધ્રુવ દ્રવ્ય પોતે પોતાથી ખરેખર જોવા જઈએ તો એ પોતે પોતાથી તો પ્રગટ જ છે, પણ એને પર્યાયમાં એને પ્રગટ કરવો છે ને, પર્યાયમાં એ પ્રાપ્તિ કરવી છે ને. દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ છે, પણ વર્તમાન પર્યાયમાં એને એ શુદ્ધ દ્રવ્યની પ્રાપ્તિ કરવી છે ને, એટલે આ બધો પુરુષાર્થ છે. એટલે એ દ્રવ્ય તો એ અવ્યક્ત કર્યું છે, પણ એ ખરેખર એ પ્રગટ જ છે. અને એવા અવ્યક્ત ત્રિકાળી દ્રવ્યનું અને વ્યક્ત પર્યાયનું એક સાથે જ્ઞાનમાં, એટલે જ્ઞાનની પર્યાયમાં જે જાણવું થાય છે, તે છતાં પણ એ પર્યાયને સ્પર્શનારું એ દ્રવ્ય નથી, એ દ્રવ્ય એનાથી જુદું છે અને એ દ્રષ્ટિનો વિષય છે, એ વાત અહીંયા કહેવામાં આવી છે. એટલે આ સમ્યક દર્શન જેને કરવું છે એને ક્યાં દ્રષ્ટિ કરવી, એવો સમ્યક દર્શનનો વિષય દર્શાવનાર પાંચમો બોલ છે. હવે આપણે છઠ્ઠો બોલ લઈએ. એ પહેલા એક થોડીક વાત વધારે લઈએ, જેના વિશે ગુરુદેવે પણ વધારે વાત કરી છે, કે દિવ્ય ધ્વનિ અનુસાર ભગવાન કુનકુંદાચાર્ય અહીંયા એમ કહે છે. કુનકુંદાચાર્ય ભગવાને કોઈ મતિ કલ્પના શાસ્ત્રોની રચના નથી કરી. જે કઈ છે તે દિવ્ય ધ્વનિ સાંભળી અને આવીને શાસ્ત્રની રચના કરી છે. એટલે એમની વાતમાં કોઈ આશંકા કરવા જેવું પણ હોય નહીં. શંકાની તો વાત જ નથી, આશંકા પણ હોય નહીં. એટલે દિવ્ય ધ્વનિ અનુસાર ભગવાન કુનકુંદાચાર્ય અહીંયા કહે છે કે એક સમયની પર્યાયમાં છ દ્રવ્યનું જ્ઞાન થાય છે. એ છ દ્રવ્યમાં આખું જગત આવી જાય, એમાં અનંત સિદ્ધો પણ આવી ગયા અને વર્તમાનમાં જે શિવશંકર ભગવાન બિરાજમાન છે મહાવીર ક્ષેત્રમાં એ પણ આવી ગયા, એમની સાથે જે કેવડી ભગવાન બિરાજમાન છે એ પણ આવી ગયા, અને આચાર્ય ઉપાધ્યાય ગણધર સાધુ બધા આવી જાય છે. એ એક એક સિદ્ધને કેવળ જ્ઞાન વર્તે છે એવા આનંદ સિદ્ધો અને સ્વદ્રવ્ય પર્યાયમાં એ બધું એ જણાય છે. એટલે કે એ પર્યાયમાં પર્યાયનો પ્રતિભાસ થાય છે અને પર્યાયમાં દ્રવ્યનો પ્રતિભાસ થાય છે, એ બે વાત અહીંયા સાથે છે. આ જગત આખું જે જણાય છે એ પણ જણાય છે અને સાથે પોતે પોતાના સ્વરૂપને પણ જાણે છે. કે સિદ્ધ ભગવાન જેમ પોતાના સ્વરૂપને જ જાણે છે કે કઈ જગત ને જાણતા નથી, એ તો શક્તિ અપેક્ષા આપણે એમ કહીએ કે એમને સર્વજ્ઞ પહોંચે એટલે જગત આકારની ત્રણેય કાળની બધી પર્યાયોને એક સમયમાં યુગપત જાણે, એ તો શક્તિ અપેક્ષા વાત છે. બાકી એ પોતે પોતાના સ્વરૂપને જાણે છે અને એમાં જ સ્થિર છે. તીર્થંકર ભગવાન પણ એમ જ છે અને કેવળી ભગવાનને પણ એમ જ છે. બધા પોતે પોતાના સ્વરૂપમાં સ્થિર છે, જગતને જાણવા જતા જ નથી. અહીંયા વાત એ છે કે એ પોતે પોતાના સ્વરૂપને જાણે છે, એ જાણવા વાળી પર્યાય ની વાત કરતા એમ કહ્યું છે કે એ જાણવા વાળી પર્યાય, એને જે જાણે છે એ પર્યાય એ ત્રિકાળી ભગવાન આત્માથી જુદી છે. એટલે પર્યાયમાં પર્યાયનો પ્રતિભાસ છે અને પર્યાયમાં દ્રવ્યનો પણ પ્રતિભાસ થાય છે, છતાં પણ એ જે દ્રવ્ય છે એ પર્યાયમાં આવતું નથી, પર્યાયમાં વ્યાપતું નથી, એ પર્યાય થી જુદું છે. તો હવે આપણે છઠ્ઠો બોલ લઈએ. છઠ્ઠા બોલમાં અહીંયા કહે છે કે પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યુતમાન છે. આપણે આજે થોડો વિસ્તાર લઈશું, આવતા સાધ્યમાં છઠ્ઠો બોલ વધારે વિસ્તારથી લઈશું. છઠ્ઠા બોલમાં સામાન્ય વાત આપણે પહેલા સમજી લઈએ કે પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યુતમાન છે, માટે અવ્યક્ત છે. એમાં શું કહ્યું કે પોતે પોતાથી જ બાહ્ય એટલે પર્યાય, પોતે પોતાથી જ, અહીંયા બાહ્યની વાત કરીએ તો બાહ્ય એટલે પર્યાય અને અભ્યંતર એટલે દ્રવ્ય, એમ દ્રવ્ય અને પર્યાય બંનેને પ્રત્યક્ષપણે અનુભવે છે. અહીંયા અનુભવની વાત લેવાની છે. ઉદાસીનપણે પ્રદ્યુતમાન કહ્યું છે ને, એટલે ઉદાસીનતા ક્યાં છે એ વાત આપણે અહીંયા સમજવાની છે કે પોતે પોતાને પણ અનુભવનારો છે, એને વેદન છે ને. પોતે જયારે પોતાને અનુભવે છે ત્યારે એને શેનું વેદન થાય છે? અલૌકિક આનંદનું વેદન થાય છે. એ અલૌકિક આનંદને વેદનારી એ પર્યાય જે છે, એ વેદનની પર્યાય, એ શુદ્ધ નિર્મળ પર્યાય છે, સુખ આનંદની પર્યાય છે, એને એ અનુભવનારો છે. એટલે એ દ્રવ્યને અનુભવે છે અને બાહ્ય એટલે પર્યાય, પર્યાયને પણ, પર્યાય અને અભ્યંતર એટલે દ્રવ્ય, એમ દ્રવ્ય અને પર્યાય બંનેને પ્રત્યક્ષપણે અનુભવે છે. એટલે વેદનની અપેક્ષાએ અહીંયા પ્રત્યક્ષ પહોંચે, અહીંયા જ્ઞાનની અપેક્ષાની વાત નથી. કેમ કે જ્ઞાનનું પ્રત્યક્ષપણું તો કેવળ જ્ઞાનમાં જ હોય, એટલે અહીંયા વેદનની અપેક્ષાએ પ્રત્યક્ષપણું કહ્યું છે. એવા પ્રત્યક્ષપણાને એ અનુભવે છે, એટલે પોતે પોતાને અનુભવે છે. એનો અર્થ જાણે છે અથવા તો જાણવાપણે અનુભવે છે એમ થાય. અને એ રીતે દ્રવ્ય પર્યાયપણે પોતે પોતાથી જ પ્રત્યક્ષ જણાઈ રહ્યો હોવા છતાં, દ્રવ્ય રૂપે અને પર્યાય રૂપે પોતે પોતાથી જ પ્રત્યક્ષ જણાઈ રહ્યો હોવા છતાં એ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યુતમાન છે. એટલે વ્યક્તપણું એટલે પર્યાય, એ અનુભવે છે પોતે, છતાં પણ એના પ્રત્યે ઉદાસીન છે. કઈ પર્યાય પ્રત્યે? પોતે જયારે પોતાને અનુભવે છે, સ્વરૂપનો અનુભવ થાય છે, ત્યારે જે આનંદની પર્યાય છે એ આનંદની પર્યાયને અનુભવે છે, અનુભવે છે, સુખને અનુભવે છે, અલૌકિક આનંદને અનુભવે છે, નથી અનુભવતો એમ નથી, છતાં પણ એના પ્રત્યે ઉદાસીન છે, ઉદાસીનપણે પ્રદ્યોતમાન છે એમ કહ્યું છે ને. વ્યક્તપણા પણ એટલે પર્યાયપણે, પર્યાય પ્રત્યે એ ઉદાસીન છે. કઈ પર્યાય પ્રત્યે? જયારે પોતે પોતાના ધ્રુવ જ્ઞાયક દ્રવ્યને અનુભવે છે, એ વખતે એને સુખ અને આનંદનો જે અનુભવ થાય છે, એ પર્યાય, આનંદની પર્યાય, સુખની પર્યાય, એના પ્રત્યે પણ ઉદાસીન છે. એનો અર્થ શું થયો? એનો અર્થ એ થયો કે એ પર્યાયનું લક્ષ કરતો નથી, એ દ્રવ્યનું જ લક્ષ કરે છે. ઘણી સૂક્ષ્મ વાત છે પ્રભુ. સમ્યક દર્શન થાય છે એ વખતે એ જ્ઞાનની પર્યાય એ અનુભવવા વાળી થાય છે, અને પ્રત્યક્ષ અનુભવ પોતાના સ્વરૂપનો આ આત્મા એવો જે અનુભવ એને થાય છે એ પ્રત્યક્ષ અનુભવ છે. અને એવા પ્રત્યક્ષ અનુભવ વખતે એને સુખનો અનુભવ થાય છે, અલૌકિક સુખનો અનુભવ થાય છે, એ વેદન સુખનું વેદન એ અનુભવે છે, અને એ અનુભવનારી પર્યાય છે. પણ એ પર્યાય પ્રત્યે પણ એ ઉદાસીન છે. ઉદાસીન છે એટલે એનું લક્ષ કરતો નથી, એ દ્રવ્યનું જ લક્ષ કરે છે. આ વાતનો આપણે વધારે વિસ્તાર આવતા સ્વાધ્યાયમાં કરીશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો લઈએ. હા બોલો પ્રભુ.
આઠમા અને છઠ્ઠા બોલ માં
બરાબર છે. આવતી વખતે વધારે આપણે વધારે સ્પષ્ટતા કરીશું. છઠ્ઠા બોલ નો તમને કહું તો તમને સરસ સમજાઈ જશે, કેમ કે પાંચમા બોલ સુધી તમારે આજે અભ્યાસ બરાબર ફરીથી કરવાનો જ છે. અને છઠ્ઠા બોલ માં વાત આખી લેવી છે કે જયારે અનુભવ નો કાળ છે ને, સ્વરૂપ ને જયારે એ અનુભવે છે ને, એ અનુભવ વખતે જે પર્યાય છે એ પર્યાય નું પણ લક્ષ નહીં, એ પર્યાય નું પણ લક્ષ નહીં, એ પર્યાય નું લક્ષ નહીં એમ કહીને કહેવું શું છે, એ પર્યાય નું લક્ષ લઈને એટલે એને સ્વીકાર જયારે જયારે એ અનુભવ કરે છે એ વખતે એનું લક્ષ તો દ્રવ્ય તરફ જ હોય છે, એનું લક્ષ તો દ્રવ્ય તરફ જ હોય છે. પેલો ત્યાં પાંચમામાં વિષય બતાવ્યો છે, ત્યાં વિષય બતાવવામાં એમાં જો એમાં વજન વિષય બતાવવા તરફ છે, અને અહીંયા અહીંયા અનુભવની વાત લીધી છે. સુખનો અનુભવ થાય એ સુખના અનુભવના કાળે પણ એને એ દ્રવ્યનું જ લક્ષ રહ્યા કરે, એમ નહીં કે એને સુખનો અનુભવ થાય છે એમ નહીં. સમ્યક દર્શન થાય, પોતે પોતાના સ્વરૂપમાં જાય, અને જયારે એ પોતે સુખનો અનુભવ કરે છે એ વખતે પણ એનું લક્ષ એ સુખનો અનુભવ વાળી પર્યાય તરફ નથી. બરાબર છે, એનું લક્ષ જો પર્યાય તરફ જાય તો શું થાય, એ બહાર આવી જાય. બરાબર છે, એ જરાક સૂક્ષ્મતા છે. એટલે મને તમે જે પ્રશ્ન પૂછ્યો મારા ખ્યાલમાં જ હતો કે આ કોઈકને તો પ્રશ્ન થવો જ જોઈએ, નહીં થાય તો મેં કીધું કે આવતી વખતે હું એ કરી સ્પષ્ટતા. કેમ કે જયારે મેં જયારે અભ્યાસ કર્યો ત્યારે મને પણ આ પ્રશ્ન થયો હતો. તમે ઘણો સૂક્ષ્મતાથી બરાબર અભ્યાસ કર્યો છે એટલે તમને તરત પ્રશ્ન થયો, ઘણો ઝડપથી થયો છે પ્રભુ. બરાબર છે, એમ જ છે, એમ જ છે. બહુ સરસ પ્રશ્ન, બહુ સૂક્ષ્મ પ્રશ્ન અને બહુ સરસ પ્રશ્ન, ખૂબ ચિંતન કર્યા પછીનો થાય એવો પ્રશ્ન છે. બરાબર છે. તો આજે આપણે સ્વાધ્યાય પૂરો કરીએ, સુખનામ બોલીએ.
જય જીનેન્દ્ર પ્રભુ.
જય જીનેન્દ્ર.